माथे मंजुलचे कणा चढकता भोरा भला केश छे तेजस्वी सुविशाल भाल विलसे नेत्रो बहु बेश छे नासाग्रे धरि दृष्टि ते नव चढ़े नासादि से वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरे कृष्ण महाराजाय नमो नमः ॐ पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः आदि गुरु सद्गुरु गुणातीतानंद मुनये नमो नमः मम मोक्षदातृ सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री नारायण मुनि देव श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देव श्री कष्ठ भंजन देव श्री पांसु परमहंस दिव्य मंदिर में बिराजता वाला लाडिला घनश्याम महाराज धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता मोक्षना दाता साधु हृदय दया मूर्ति पूज्यपाद वाला गुरुजी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो आप सर्वे भक्त जनों ने भाव थी जय स्वामीनारायण। धनुर्मास ज्ञान यज्ञ में सद्गुरु गुणाजितानंद स्वामी ना जीवन दर्शन ની કથા આપણે સૌ સાંભળીએ છીએ। ભગવાનમાં પ્રેમ થાય એ જ વાલા ભક્તો આપણી મોટામાં મોટી કમાણી છે। હેત તો જીવ બધામાં કરીને બેસે છે પણ પુરુષોત્તમ નારાયણમાં હેત કરવું ને એ સૌથી મોટી કમાણી છે અને એથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ પણ નથી। માટે ખૂબ ભાવ અને પ્રેમથી આપણે જે કાંઈ પણ કરીએ ભજન કરીએ ભક્તિ કરીએ ધ્યાન કરીએ સેવા કરીએ ભગવાનમાં હેત કરવાનો પ્રયત્ન કરવું। આજે તારીખ 1/1/2018 સોમવાર પોષ સુદ 14/2018 નો પહેલો દિવસ અને પહેલા દિવસે જ આપણે સવારના પહોરમાં આવી ભગવાનની કથા વાર્તા ધૂન ભજન કરી રહ્યા છીએ। આખું વર્ષ આપણે આવી રીતે 2018ની સાલમાં ભગવાનનું ભજન કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે કંઈક સારો દિવસ હોય અથવા તો કંઈક એવી તિથિ સારી હોય, પ્રસંગ એવો સારો હોય, તો સૌ પ્રથમ આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ છીએ. એમ જ્યારે આ વર્ષ ચાલુ થાય છે ત્યારે આપણે ભગવાનને જ પ્રાર્થના કરવી, આખાય વર્ષમાં બસ મહારાજ અમને તમારું સ્મરણ રખાવજો, તમારી સ્મૃતિ રખાવજો, જેટલું બને એટલું તમારું ભજન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. વાલા ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીના જીવન દર્શનની કથા આપણે સાંભળીએ છીએ અને ગઈકાલે માણાવદરમાં પ્રતિષ્ઠા કરી અને એ નવાબનું ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને સાથે લઈ અને આત્યંતિક કલ્યાણ કરાયું. આજે અલમસ્ત ઓલિયાની બધી વાતો આવશે કે એક જોગી ઈ કેવા હોય, એની રીત ભાત કેવી હોય, એ કેવી રીતે વાત કરે છે, એનું વર્તન કેવું હોય. સ્પેશિયલ આ ટોપિક ઉપર જ આજ જાજા પ્રસંગો આવશે. સામાન્ય જીવને એમ કહેવાય કે જ્યારે અંતકાળ આવે, દેહ મૂકીને ધામમાં જવાનું થાય ત્યારે કાંઈ એના હાથમાં હોય ના હોય, પણ આ બધા મહાપુરુષો કેવી વાતો બધી કરે, રમતની જેમ બધું કહેતા હતા અને પાછા કોક કહે તો માનીએ લેતા હતા કે આરો ભાઈ કાંઈ નહીં, ધામમાં નથી જવું. આપણે થઈ બીજે કંઈક બાજુના ગામમાં જવું એને કેમ વાત કરી, કાલ જવું એમ. આ બધા જોગીઓ જે હતા, આ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, કેવા મહાન પુરુષો બધા, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કેટલાકનું નામ લઈએ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને એકવાર કઠોદરનો રોગ થયો હતો, એટલે સ્વામીને બીમાર પડ્યા એટલે બધાને ચિંતા થઈ કે હવે ગુણાતીતાનંદ સ્વામી બીમાર પડ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે હું ધામમાં વયો જાઉં. પણ એનું મૂળ કારણ હતું કે મહારાજ ધામમાં ગયા પછી સ્વામી ક્યારે દૂધ વાળી આઈટમ અથવા તો ગળ્યું ચીકણું કઈ ખાતા નહીં, નિયમ લઈ લીધું હતું ભગવાનના વિરહમાં, દૂધથી બનાવેલી વાનગી કાંઈ જમવાની નહીં અને ગળ્યું ચીકણું જે હોય એ કાંઈ જમવાનું નહીં. અને બીજાને એવું લાગતું હતું કે સ્વામી બેદરકારી રાખે છે એટલે આ રોગ લાગુ પડ્યો છે, કાંઈ પોતાનું ધ્યાન રાખતા નથી, રોગ લાગુ પડ્યો, શરીર સુકાવા લાગ્યું સ્વામીનું. થોડું સ્વામીનું શરીર પુષ્ટ હતું એટલે રોગ લાગુ પડ્યો, શરીર સુકાવા લાગ્યું અને પછી બધાને ચિંતા વધવા લાગી કે હવે સ્વામી પાકું છે દેહ છોડી દેશે, કારણ કે શરીર સાવ સુકાવા લાગ્યું છે. અને બધાએ ભગવાનને પ્રાર્થના કરવા લઈ ગયા કે કોઈ બધાએ મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમે સ્વામીને ધામમાં લઈ જતા નહીં અત્યારે, અત્યારે અહીંયા રાખજો, અમારે તમારી મૂર્તિનું સુખ હજુ માણવું છે, કથા વાર્તા ખૂબ સ્વામી પાસે સાંભળવી છે. બધા પ્રાર્થના કરે. વિક્રમ સંવત 1896 ની સાલ, એમાં ચૈત્રી સમયમાં ગુણાતીતાનંદ સ્વામી સંતોની સાથે, હરિભક્તોની સાથે વડતાલ બધાયરા હતા. સ્વામીનું આવું શરીર જોઈ આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજને પણ ચિંતા થઈ કે સ્વામી કેમ આવી રીતે વર્તે છે, હવે ખૂબ દુઃખી થયા અને સ્વામીને વિનંતી કરે છે, મહારાજ શ્રી સ્વામી એ તમારે અમારા ખાતર હમણાં દેહ રાખવો પડશે, હમણાં તમે જતા ના રહેતા, તમારા ખાતર નહીં કાંઈ નહીં, અમારા ખાતર રાખો, અમારે તમારી જરૂર છે, નથી તમારા સંસારમાં હોતા ને એવું કંઈક. માણસ કમાતો હોય, દોડતો હોય, કંઈક ઘરે લાવતો હોય તો એની ઈચ્છા એમ રહી કે આ જીવે તો સારું, ગમે એટલો દીર્ઘ રોગ એને થઈ જાય તો એમ આશા આપણા અંતરમાં રહી કે આ જીવે તો સારું. પણ વૃદ્ધ હોય અને રોગ લાગુ પડ્યો હોય તો પછી એના પ્રત્યે કેવા સંકલ્પ થાય, આ જગ્યા ખાલી કરે તો સારું, ને ઈ નડે અને ઓલા નડે નહી. પણ વાલા ભક્તો સત્સંગમાં આ રીત અનોખી છે. સત્સંગમાં મહારાજ શ્રીએ ગુણાતીતાનંદ સ્વામીને રાખવાની શુકામ વિનંતી કરી હતી. એક ગુણાતીતાનંદ સ્વામી એવા હતા કે જે બે ધડક આમ ભગવાનની સર્વોપરીપણાની વાતો એવી કરે કે ન પૂછો વાત. એનો સમાગમ જે કરે એ જીવ ભગવાનને દેખવા લાગે. આવા મહાપુરુષો આ લોકમાંથી જાય તો ખોટ તો જણાય. સ્વાર્થનો તો રઘુવીરજી મહારાજના કહેવામાં, પણ એમને એમ હતું કે સત્સંગ આગળ વધે એની માટે સ્વામીની ખાસ જરૂર છે. માટે તમારે અમારા ખાતર સ્વામીને કહે છે મહારાજ શ્રી કે દેહ રાખવો પડશે. બાપજી આવી વિનંતી કરે છે પણ સ્વામી મંદ મંદ હસતા એમ કહે, બાપજી તમે કયો તો છો ખરા, પણ નાડી પ્રાણ એ તો બધા ભગવાનના હાથમાં છે. આવરદા જો પૂરી થઈ ગઈ હશે તો ભગવાન તેડી જશે, એ અમારા હાથમાં કાંઈ નથી. કોને કેટલા વર્ષ જીવા દેવું એ બધું ભગવાન પાસે છે. આપણે ગમે એટલા પ્રયત્ન કરી લઈએ પણ આપણું મોત જ્યાં સુધી નહીં લખ્યું હોય ત્યાં સુધી આપણે અહીંયા ભટકવાના ને રહેવાના છીએ ને જીવવાના છીએ. હા, સ્વામીએ આવી વાત કરી મહારાજ શ્રીને, તે તુરત મહારાજ શ્રી પછી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહારાજ, તમે ગુણાતીતાનંદ સ્વામી ધામમાં નહીં લઈ જતા. અને એક બાજુ મહારાજ શ્રી પ્રાર્થના કરે ને બીજી બાજુ પેલી સમાધિમાં લાડકીબાઈ એમને ખબર પડી કે સ્વામી હવે કદાચ ધામમાં જતા રહેશે, તો એમણે પણ સમાધિમાં જઈને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે સ્વામીને હવે અત્યારે રહેવા દેજો, કારણ સ્વામી જો વયા જશે તો અમારો સત્સંગ નોંધારો થઈ જશે. માટે મહારાજને આ બંને વ્યક્તિએ પ્રાર્થના કરી કે તમે સ્વામીને અહીંયા રહેવા દેજો. મહારાજે કહ્યું, ભલે અમારી મરજી, પણ હમણાં સ્વામીને ધામમાં લઈ જવાની નથી. ભગવાને પણ એવું કીધું, તમ તારે ભલે રહી, અમારી મરજી એવી નથી કે અત્યારે સ્વામી ધામમાં આવે. ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજના દર્શને આવ્યા પછી રઘુવીરજી મહારાજે કહ્યું કે તમે દેહનો આદર રાખો તો સારું. પ્રાર્થના કરી લીધી. સ્વામીને હવે કહે છે પાછા કે હવે તમે કંઈક દેહનો આદર રાખો, કંઈક દવા થતી હોય તે દવા કરાવો, વૈદ્યને બોલાવીને આ રોગ ટાળો. અને એ વખતે સ્વામીની પાસે પેલા રામદાસજી સ્વામી બેઠા હતા, દાસ પંક્તિના પ્રથમ સંત, જે આપણે પેલા વાત આવી ગઈ હતી. અને એ રામદાસજી સ્વામી એ કચ્છના રહુજી સુથાર હતા, એ ત્યાં બેઠા હતા. અને એ સ્વામી સારું એવું વૈદ્ય જાણતા હતા. એટલે મહારાજ શ્રી રામદાસજી સ્વામીને બોલાવીને કીધું પાસે કે તમે કંઈક આની દવા કરો ને, સ્વામીને જલ્દી સારું થઈ જાય, રોગ થયો છે, લાંબો રોગ રહે સારું નહીં. એટલે રામદાસજી સ્વામીએ પછી ગુણાતીતાનંદ સ્વામીને કહે કે તમે એક મહિનો બરવાળા રોકાવ અને તમે મને વાતો સંભળાવો અને હું તમારી દવા કરું. પરસ્પર તમે વાતો કરીને મારો અંતરનો રોગ ટાળો અને હું દવા કરીને તમારો દેહનો રોગ ટાળો. રામદાસજી સ્વામીએ એ બાજરાના દાણા જેટલી 30 ગોળીઓ કરાવી, હાવ ઝીણી 30 ગોળી, રોજ એક ગોળી લેવાની. અને ખાવામાં ખાલી ખીચડી જમવાનું ને એવી બધી જે પરેજી કીધી સ્વામીને એ બધું રામદાસજી સ્વામી ધ્યાન રાખે અને દવા કરે. અને સ્વામીને એ ગોળી અસર કરી ગઈ અને સ્વામી સાજા થયા, રોગ મટી ગયો. દવા કરતા પણ મહારાજ શ્રી અને એ લાડકીબાઈ અને હરિભક્તોની પ્રાર્થના હતી ને કે સ્વામીને ધામમાં અત્યારે નહીં લઈ જતા, એ વધારે કામ કરી પ્રાર્થના. ગુણાતીતાનંદ સ્વામી કહે એ આવરદા તો 58 વર્ષથી વધુ નથી. ખુદ સ્વામી લખે છે સ્વામીની આ વરદા 58 વર્ષ સુધીની જ હતી, પણ સ્વામી એમ કહે છે કે આ 58 વર્ષની આવરદા છે, જન્મોત્તરીમાં પણ એવું લખ્યું છે, અને 1896માં કઠોદરનો રોગ થયો ત્યારે આવરદા પૂરી થઈ ગઈ હતી, આવરદા લાસ્ટ હતી એમની સ્વામીની, પણ મારો દેહ 25 વર્ષથી આવરદા વિના રહ્યો, ત્યાર પછી 25 વર્ષ સ્વામી રહ્યા, એ બધા સંતો હરિભક્તો મહારાજ શ્રીની પ્રાર્થનાથી. સ્વામી કહેતા વિક્રમ સંવત 1973માં પણ અમે ઉપસમમાં ઉતરી ગયા હતા, ત્યારે પણ લાડુ ડોશી અમને આડા ફેર્યા અને ધામમાં ન જવા દીધા. એટલું નહીં, ત્યાર પછી પાછો 1919માં મંદવાડ આવ્યો, એમાં પણ મહારાજની ઈચ્છાથી જ દેહ રહ્યો, અને સોરઠના હરિભક્તોને સુખ દેવા માટે મહારાજે અમને અહીંયા રાખ્યા છે. બાકી તો 58 વર્ષની ઉંમરે સ્વામી ધામમાં જતા રહેવાના હતા, પણ સારું થયું ને આ સંતોએ, મહારાજ શ્રી અને આ લાડકીબાએ પ્રાર્થના કરી કે સ્વામી અહીંયા રહે. તે 40 વર્ષ સ્વામીએ વાતો કરીને એ કેવું સુખ આપ્યું એમ, અને એ સુખ અત્યારે આપણે લૂંટીએ છીએ. જો 58 વર્ષે પૂરું થઈ ગયું હોત ને તો અત્યારે આ કથામાં શ્રીપતિમ થઈ જાત, કારણ કે પૂરું થઈ જાત ને, આજ પછીના જે પ્રસંગો આવે એ થાત જ નહીં. એટલે મહારાજે 200 વર્ષ પહેલા વિચાર્યું હતું, આ વેડરોના હરિભક્તોને ધનુર્માસમાં જ્યારે છે ને સ્વામીના પ્રસંગો ચાલે ને તે થોડુંક મહિનો હાલે, એની માટે સ્વામીને થોડુંક રાખીએ ગા, આ ગાહે હું ને સાંભળશે હું. મહારાજે કૃપા કરીને સ્વામીને રાખ્યા, 25 વર્ષ વધારે રાખ્યા હતા, અને એ સત્સંગમાં સ્વામી ખૂબ વાતો કરી અને ભગવાનનું સુખ દેતા હતા. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે તમારે 12 મહિને એકવાર, વર્ષે એકવાર તમારે જૂનાગઢ જાઓ અને ત્યાં તમારે વાતું કરવી. એટલે ગોપાળાનંદ સ્વામી ભગવાનની આજ્ઞાથી જૂનાગઢ આવે અને સ્વામીને ગુણાતીતાન સ્વામી સાથે અપરંપાર હેત હતું, પરસ્પર બંને સંતોને ખૂબ હેત હતું, બંને સંતો એકબીજાનો મહિમા પણ જાણતા હતા. ભલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મોટા કીરા હોય મહારાજ ધામમાં ગયા પછી, પણ સાથો સાથ એમને ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈની ખબર હતી, અને ગુણાતીતાનંદ સ્વામી પણ એવા સામે ગોપાળાનંદ સ્વામીનો મહિમા જાણે, પરસ્પર એકબીજાનો ખૂબ મહિમા જાણતા, બંને મહારાજની આંખોના સમાન હતા, બંનેમાં અપાર સામર્થ્ય, પરંતુ સામર્થ્ય ઢાંકીને દેહધારીની જેમ રહેતા હતા બંને સંતો. પણ ક્યારેક ક્યારેક એવા કંઈક દર્શન થઈ જાય બંને સંતોની સામર્થ્યમાં. એકવાર ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા, સવારના પોરમાં પૂજાપાઠ કરી અને પરવારી અને ધર્મશાળા તરફ જતા હતા. તે સમયે બધા પાર્ષદો ભેગા થઈ દાતરડી ને બંધિયાન બધો સામાન લઈ અને તૈયારી કરતા હતા, અને ગોપાળાનંદ સ્વામીએ પાર્ષદોને જોયું અને કીધું કે તમે આ શેની તૈયારી કરી રહ્યા છો? એટલે પાર્ષદોએ કીધું સ્વામીને કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે મંદિરની ગાયો માટે લીલું ઘાસ વાઢવા ડુંગરોમાં જઈએ છીએ, એટલે એ કામ કરવાની તૈયારી ચાલે છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, ડુંગર ઉપર કાળા ડિબાંગ જેવા વાદળો છે, જોવો તો ખરા, એ હમણાં બહુ વરસાદ વરસવાનો છે, માટે જવાનું બંધ રાખો. ગોપાળાનંદ સ્વામી આજ્ઞા કરી એમ કહીને સ્વામી ગયા, અને આ બાજુ બધા પાર્ષદો બધો સામાન પાછો મૂકી અને તરત પાછું કંઈક શાસ્ત્રોનું વાંચન કરવા લાગ્યા ધર્મશાળામાં. આપણને સેવા કરવાની રીતિ એ આમાંથી શીખવા મળશે કે સેવા જ્યારે કરવાની થાય ત્યારે કેવા ભાવથી કરવી, કેવી રીતે કરવી, એ આ પાર્ષદના પ્રસંગોમાંથી આપણને ખ્યાલ પડે. સ્વામીએ આજ્ઞા કરી હતી અને ગોપાળાનંદ સ્વામીએ કીધું કે રેવા દો, વરસાદ વરસશે, તમે જતા નહીં, એટલે શંકા ગીરા વગર સીધા બેસી ગયા, વાંધો નહીં સ્વામી જેવી તમારી આજ્ઞા. અને થોડો સમય થયો ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાછા આવ્યા, અને ગુણાતીતાનંદ સ્વામીએ જોયું કે આ બધું તેમનું પડ્યું છે, પાર્ષદો અહીંયા બેઠા છે, કેમ ગયા નહીં? એટલે તરત સ્વામીએ પૂછ્યું કે પાળા તમે કેમ ગયા નથી? અને ત્યારે ગુણાત્યાનંદ સ્વામીને એ પાર્ષદો એમ કે ગોપાળાનંદ સ્વામી એવું કીધું છે કે આજે વરસાદ થશે માટે બહાર કોઈ જાશો નહીં, આવું પાર્ષદો એ ગુણાત્યાનંદ સ્વામીને કીધું. ગુણાત્યાનંદ સ્વામી કે જો તમે નહીં જાશો તો ગાયો ઘાસ વગર દોવા નહીં દે અને થાળમાં દૂધ આવશે નહીં તો ધરાવવું શું, માટે તમે ઘાસ વાઢવા જાઓ અને જેન જો વરસાદને વરસવું હોય તો તમે પાછા આવશો ને ત્યાર પછી વરસશે, તમે તારે જાઓ તમે અત્યારે. કેવું સહજતાથી અને કેવી મોટી વાત કરી જાય આ ગુણાત્યાનંદ સ્વામી, વિચાર તો કરો. તો પાર્ષદો પાછા બધા ઉભા થઈ ગયા, પાછી શંકા નહીં કે આ ગોપાળાનંદ સ્વામી કીધું છે તો પાછા આવશે વરસાદ તો શું કરવું, કોઈ વિચાર નહીં, સેવામાં કોઈ વિચાર કરે જ નહીં. એટલે તરત બધો પાછો સામાન ભેગો કરી અને પાછા ગયા અને જ્યાં જઈને આવતા હતા રસ્તામાં પાછા ત્યાં ગોપાળાનંદ સ્વામી મળ્યા અને ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે તમને ના પાડી હતી ને, શું કામ ગયા, આ વરસાદ વરસવાનો હતો તમને ના પાડી તો એ શું કામ ગયા. ત્યારે પાર્ષદોએ કીધું કે ગુણાત્યાનંદ સ્વામી આવી વાત કરી છે કે જો એ ઘાસ વગર ગાય દૂધ દોવા નહીં દે ને થાળમાં ભગવાનને પછી દૂધ નહીં આવે તો ધરાવવું શું. અને ગુણાત્યાનંદ સ્વામીએ કીધું કે વરસાદને જો વરસવો હોય તો પછી વરસશે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીના આમ લાઈટ થઈ ગઈ સ્વામીને કે આ વરસાદને જોગીએ રોકી રાખ્યો તો બાકી તો આવે એમ જ છે. કારણ કે ધર્મશાળામાં બેઠા બેઠા ગોપાળાનંદ સ્વામી વારે વારે બહાર જોવે, હા વીજળીના કડાકા થાય પણ વરસાદ જ ન વરસે, એમ થાય હમણાં વરસશે હમણાં વરસશે પણ વરસે જ નહીં. કારણ કે ગુણાત્યાનંદ સ્વામી પકડી રાખ્યા હતા ઇન્દ્રદેવને. કેવી ગજબની સામર્થ્ય વાલા ભક્તો, આ પ્રસંગમાં આપણે એવું જણાય કે એક બાજુ ગોપાળાનંદ સ્વામી એમ કહે છે વરસાદ વરસશે ને એક બાજુ ગુણાત્યાનંદ સ્વામી એમ કે નહીં વરસશે. તો આમાંથી એવું આપણે ક્યારેય મગજમાં લાવવું જ ન જોઈએ કે પછી આ હરીફાઈ થઈ હતી એમ, એવું મનમાં ન થવું જોઈએ. આપણા મનમાં તો બંને મહાન સત્પુરુષના વચનમાં જુઓ કેટલી સામર્થ્ય છે. અને ગોપાળાનંદ સ્વામીને ખબર હતી એટલે તરત જ ગુણાનંદ સ્વામીએ કીધું એટલે માની લીધું કે આ જોગીએ પકડી રાખ્યા છે ઇન્દ્રદેવને. અને જ્યાં આટલી વાત કરી ત્યાં તો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. બંને મહાન જોગીઓમાં એકબીજાથી કોણ પોગે, બંને એવા મહાન સમર્થ હતા. ક્યારેય વાલા ભક્તો આપણા મનમાં એમ ન થવું જોઈએ કે કોણ મહાન છે. આપણે ભલે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં હોય, ગુણાતીતાનંદ સ્વામીને પૂજતા હોય, માનતા હોય, મહત્વ હોય થોડું, પણ ક્યારે આપણા મનમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય કે બીજા અન્ય જે સંતો હોય એના પ્રત્યે આમ બીજી પ્રકારની દ્રષ્ટિ થાવી ના જોઈએ. બધા જ સદગુરુ મહાન હતા, બધા જ સંતો ભગવાનની સેવા કરીને એવી સ્થિતિને પામેલા હતા, વચનસિદ્ધ હતા બધા. ગોપાળાનંદ સ્વામીની મોટા એવી હતી ને જ્યારે પંચાળામાં હતા મહારાજ અને મહારાજે પૂછ્યું નાડી પ્રાણ પળવારમાં ખેંચી લઈ, કેવી મોટા કેવી સામર્થ્ય. આ તો જોગીઓની અલમસ્તાઈની વાત છે. હા આ જોગી એવા હોય ક્યારે શું કે એ કાંઈ નક્કી નહીં, અને એને જ જોગી કહેવાય ને, જે વિચારીને બોલે જોગી ન કહેવાય, એ તો એની મસ્તાઈથી એવી વાત કરે. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ હતા. ગોપાળાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાતો કરે અને ગુણાત્યાનંદ સ્વામી બ્રહ્મ થઈ પરબ્રહ્મની ઉપાસનાની વાતો કરે. બંને મહાન સદગુરુ સંતો જે જે હરિભક્તો પાસે આવે અને એ વાતો કરીને ભગવાનનું સુખ આપતા હતા. ગરમીના દિવસો શરૂ થયા હોય, કોઈ શ્રદ્ધાળુ ભક્તો હોય તે મોટા કપડાના પંખાની દોરી ખેંચી અને પવન નાખે. પહેલા તો કઈ આવી સિસ્ટમ કઈ હોય નહીં કે સ્વિચ પાડો એટલે પંખા ચાલુ થાય, આ તો સેવા બધા કરતા. અને કોઈ શ્રદ્ધાળુ ભક્તો સંતો માટે તુંબડામાં પાણી ભરીને લાવતા સભામાં. સંતો જળપાન કરતા અને પ્રસાદીની તુંબડીથી બીજા સંતોને પણ સ્વામી જળપાન કરાવતા હતા. મહાપુરુષાનંદજી બ્રહ્મચારી હોવાને લીધે એ સમયના નીતિ નિયમોને લીધે એમને આ દુર્લભ પ્રસાદી મળી શકતી નહોતી. એ બ્રહ્મચારી હતા એટલે બ્રહ્મચારીઓ જે હોય એ સાધુની રસોઈ જમી ના શકે એવો નિયમ હોય. આમને આ મહાન સદગુરુ સંતોની પ્રસાદી જોઈએ પણ એ બ્રહ્મચારીના વેશમાં હતા એટલે એ પ્રસાદી લઈ ના શકે, પણ અંતરમાં એ ઈચ્છા થાય કે અમારે આ પ્રસાદી જોઈએ છે. બંને સંતો અહીંયા બિરાજે છે, બધા સંતોને પ્રસાદીનો લાભ મળે છે, મને મળી શકતો નથી. મોટા સંતોની પ્રસાદી મળવામાં આડું આવે એવું આ બ્રહ્મચારી પણ શું કામનું. હે, એમના મનમાં એવી ઈચ્છા થાય આ બ્રહ્મચારી થઈને મારે આ મહાન સદગુરુ સંતોની પ્રસાદી મળતી નથી, મારે કરવું શું. ક્યારે એમ બ્રહ્મચારીના અંતરમાં એવી ઈચ્છા થઈ કે સાધુ થયો હોત ને તો સારું હોતો, આ બ્રહ્મચારીની દીક્ષા લીધી એટલે આ પ્રસાદી મળતી નથી, જો સાધુ થયો હોત તો બહુ સારું હોત. અને આમ વિચાર કરતા કરતા એમણે એક નિર્ણય લઈ લીધો. રોજના ક્રમ પ્રમાણે સેવાભાવી સંતો બધા સંતો માટે તુંબડીમાં પાણી લાવે, સંતો પાણી પીવે, થોડું પાણી રહેવા દે. અને એક દિવસ એ પાણી રહેવા દીધું અને આ મહાપુરુષ આનંદજી બ્રહ્મચારી ઊભા થયા, દોડીને એ તુંબડીમાંથી પાણી પી લીધું. પછી જે થવું એ થાય, હવે લઈ જ લેવું છે. તમારે નહીં પ્રસાદ ખૂટવાની તૈયારી હોય દાદરા ઉપરથી એવા ધોડે ને. હા, વલન કથામાં નો આવ્યા હોય તો આ જોઈ, ઈ જોઈ. મહાપુરુષાનંદજી બ્રહ્મચારીને તો મહાપુરુષોની પ્રસાદી જોતી હતી, એ દોડીને એ તુંબડીમાંથી પાણી પી લીધું અને સભામાં બધે વાત ફેલાણી કે આ વટલાઈ ગયા. પેલા એવું બધું જાજુ હતું, નિયમ ધર્મો હતા બહુ દ્રઢ એટલે બધા પછી પરસ્પર વાતો કરવા લાગ્યા કે મહાપુરુષાનંદજી ઊભા થઈને તુંબડીમાંથી પાણી પી લીધું એટલે એ અભડાઈ ગયા છે, હવે કરવું શું. બધા આવી ચર્ચા કરે ને એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી બંને મંદ મંદ હસે, જેમ કે બધી ખબર હોય કે આમના અંતરની શું ઈચ્છા છે. બંને હસતા હતા અને એ બ્રહ્મચારી પાણી પી અને બંને સંતોને દંડવટ કરીને કીધું કે પ્રાયશ્ચિત હવે કંઈક આપો મને. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તમે નંદમાંથી દાસ બની જાઓ, એટલે કહેતા સાધુ થઈ જાઓ. હવે સાધુની દીક્ષા પછી રઘુવીરજી મહારાજ પાસે અપાવી અને મહાપુરુષ દાસજી નામ પાડ્યું. એ હતા બ્રહ્મચારી પણ આવી રીતે પાણી પીધું એટલે પછી એ દાસ પંક્તિમાં આવ્યા અને તેમને જે જોતું હતું એ થઈ ગયું, સાધુ થઈ ગયા. એટલે હવે સાધુ સંતોની સદગુરુની પ્રસાદી મળશે, હવે તમને તારે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં આવે હવે. પણ એક વખત એવી વાત બની કે બ્રહ્મચારી મટી સાધુ થયા એટલે કેટલાક બ્રહ્મચારીઓ એમને વટલાઈ ગયેલા માનતા હતા એટલે એમને સ્વીકારતા નહોતા, એમને ધિક્કારતા હતા, બીજા મેણા મારતા હતા અને બધું કરે જગતમાં છે ને બધી પ્રકારના લોકો, આમને મેણા સાંભળવા પડ્યા અને એમને ચિંતા થઈ. તેમને થતું હતું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે નહીં એ શંકા મનમાં હતી એટલે ક્યારેક તેઓ ભારે મૂંઝવણમાં આવી જતા અને આ મૂંઝવણને દૂર કરવા માટે સ્વયં શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને દર્શન દીધા અને ગોપાળાનંદ સ્વામીને કહે કે તમે ઓલા સાધુની મૂંઝવણ ટાળો. હા, એ મૂંઝાય છે બિચારા. એટલે ગોપાળાનંદ સ્વામી પછી મહાપુરુષ દાસજી સ્વામી પાસે ગયા અને સ્વામીને કહે કે મહાપુરુષ દાસજી તમને શું મૂંઝવણ છે, એવી તે શી ચિંતા છે, તે મહારાજને તમારી ચિંતા કરવી પડી ને અમને આવીને કેવું પડ્યું. ત્યારે મહાપુરુષ દાસજીએ સ્વામીને વિનંતી કરી, સ્વામી આવી બધી બના બની એટલે મારા મનમાં એમ થાય છે કે આ મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું એ આ ગુણાતીતાનંદ સ્વામી અને અમે જન્મથી બ્રાહ્મણ જ છીએ ને, બ્રાહ્મણ જ્ઞાતિમાં જ જન્મેલા હતા ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી. એટલું નહીં, આ શુકાનંદ સ્વામી જેવા કેટલાય સંતો છે કે જે બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તો પછી શું અમે વર્ણાશ્રમના ધર્મ લોપા? હે, તમને જો એવું લાગતું હોય કે તમે વર્ણાશ્રમના ધર્મ લોપા છે, તો અમે શું વર્ણાશ્રમના ધર્મ લોપા છે? ગોપાળાનંદ સ્વામી મોજમાં આવી ગયા. સ્વામી કહે, જો અમારું કલ્યાણ નહીં થાય તો તમારું નહીં થાય, અને જો અમારું કલ્યાણ થાય તો તમારું થઈ જાય, તમે તારે ચિંતા મૂકી દો. અને મહાપુરુષ દાસજી સ્વામીના મનમાં જે ચિંતા હતી, એ શંકા હતી, એ ખોટા રૂવાડાની જેમ ખરી પડ્યો. મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે વર્ણ અને આશ્રમનું માન ન હોય એવા તો સાધુ અમે એક જ છીએ, બાકી હોય થોડું થોડું બધાયને. એક ભગવાન જ એવા છે કે જેને વર્ણ અને આશ્રમનું કોઈ પ્રકારનું માન નથી. ગુણાતીતાન સ્વામીની આજ્ઞાથી તેઓ ગામડાનું વિચરણ કરતા હતા. બંને સદગુરુ સંતોનો મહિમા બરાબર સમજતા હતા મહાપુરુષ દાસજી સ્વામી. ભલે શિષ્ય ગોપાળાનંદ સ્વામીના હતા, પણ બંને સંતો સમાન ભાવે રાખતા હતા. બંને મહાપુરુષ વચ્ચે ક્યારે ભેદ રેખા આ મહાપુરુષ દાસજી સ્વામીએ રાખી નહોતી. ઘણા ઘણા લોકોને આ પ્રશ્ન બહુ મોટો મૂંઝાય છે કે કોણ મોટું, કોણ નાનું, કોણ અક્ષર મૂર્તિ. એ પ્રશ્નમાં આપણે કાંઈ પડવાની જરૂર નથી. આપણે ખુદ અક્ષર થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીએ, એમાં જ આપણું સારું છે. બાકી કોણ મોટું છે એ કાંઈ આપણે જોવાની જરૂર નથી. બધા આપણા માટે મહાન છે, બધા મોટા છે એમ માની આપણે બધાને સ્વીકારવા. વિક્રમ સંવત 1950 ભાદરવા સુધી પંચમીના દિવસે સ્વતંત્ર થતા એ સ્વામી અક્ષરધામમાં ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાલા ભક્તો, એક પ્રસંગ ગજબનો છે કે આ પ્રસંગથી આપણને જણાય છે કે ગુણાતીતાનંદ સ્વામી ભલે કદાચ નાના હોય ઉંમરમાં, પણ એમને ગોપાળાનંદ સ્વામીની કેટલી ચિંતા હતી, ગોપાળાનંદ સ્વામી સાથે કેટલું હેત હતું એ આ પ્રસંગથી આપણને જણાશે. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને બંને દેશના મોટેરા નીમા હતા, અને મુક્તાનંદ સ્વામીના અક્ષરગમન બાદ સત્સંગનો મોટો આધાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. ગોપાળાનંદ સ્વામી બધું ધ્યાન રાખતા હતા, અને ઘણા સંતો હરિભક્તો પણ ગોપાળાનંદ સ્વામીનો આવો મહિમા જાણતા અને ભરપૂર શ્રદ્ધા અને આસ્થા સ્વામીમાં રાખતા હતા. કેટલાક લોકો એમાંથી મોટા સ્વામીની મોટાઈ જોઈ શકતા નહોતા. એ બધા પૂજે, બધા માને, બધા પૂછી પૂછીને કરે, એ ઘણાને ગમતું નહીં. અને એ લોકોએ ભેગા થઈને ભર સભામાં ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરતા હતા. અને ક્યાં સુધીની વાત પોગી, સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવી દેવાનો કારસો રચાયો હતો. આવા મહાન પુરુષો જે સંકલ્પ કરે તો સમગ્ર બ્રહ્માંડના નાડી પ્રાણ ખેંચાઈ જાય, એવા મહાપુરુષો સામે પણ આવા આક્ષેપો નખાયા હતા અને આવા કારસાઓ રચાણા હતા. વિચાર કરો, જગતમાં તો પછી બીજું શું ન થાય. વિશાળ સભાનું આયોજન થયું અને એમાં આ બધી વાતચીત ચાલે, અને ગોપાળાનંદ સ્વામી મૌન ભાવે બધું સહન કરતા હતા, કાંઈ બોલે નહીં. અને આ બધા સમાચાર જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા, અને સમાચાર મળતાની સાથે તુરત જ ગોપાળાનંદ સ્વામી પાસે આવી ગયા વડતાલ. વાર બિલકુલ લગાડી નહીં, અને સૌ પ્રથમ વડતાલ આવીને ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને મળ્યા. દંડવત કરી અને સ્વામીને મળીને એમ કહે છે કે સ્વામી, તમે મૂંઝાશો નહીં, તમે આવતીકાલની સભામાં હાજર ન રહેતા, બાકી બધું કામ હું સંભાળી લઈશ. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે હાજર ન રહેતા, બાકી અમે બધું કામ કરી લેશું. એમ કહીને ગુણાતીતાનંદ સ્વામી પછી આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ પાસે આવ્યા છે, અને રઘુવીરજી મહારાજ પાસે આવીને કહે છે, બાપજી, શ્રી રીએ ધર્મકુળ બોળો કહ્યું છે, તમારે આવા લોકોની વાતોથી ભરમાવું ના જોઈએ. બાપજી જો તમે ભરમાવશો તો આગળ સત્સંગનું શું થશે? તમને ખબર નથી કે ગોપાળાનંદ સ્વામી કોણ છે? તમે ક્યાં નથી જાણતા, તમે બધું જ જાણો છો, તેમ છતાં તમે આવા લોકોની વાતોમાં ભરમાવો છો. બાપજીને સ્વામી એમ કહે છે કે આવતીકાલની સભામાં જે થાય તે તમે મૌન ભાવે જોયા કરજો, કાંઈ બોલતા નહીં તમે, હા મૌન રહેજો. અને રઘુવીરજી મહારાજ પણ બધી સ્વામીની વાત સમજી ગયા એટલે બાપજી પણ તૈયાર છે કે વાંધો નહીં, આપણે મૌન રહીશું, આપણે શું વાંધો. હા જો કંઈક કામ બતાવું હોય ને તો સ્વામી કેવું બતાવે છે, પેલા ગોપાળાનંદ સ્વામી મળ્યા, તમે આવતા નહીં હો, હા મહારાજશ્રી પાસે ગયા, મહારાજશ્રીને તેમ ન કહેવાય તમે આવતા નહીં, મહારાજશ્રીને કહી તમે મૌન રહેજો, કાંઈ બોલતા નહીં, હા કે ના કાંઈ મોટું હલાવવાનું નહીં તમારે. અને પછી ત્યાંથી નિત્યાનંદ સ્વામી પાસે ગયા. નિત્યાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે અહીંયા હાજર છો અને તમારી હાજરીમાં આ બધું થઈ રહ્યું છે, તમે કાંઈ કરતા નથી? ત્યારે નિત્યાનંદ સ્વામી કહે સ્વામી હું બધું જ જાણું છું, પણ આ બધાની આગેવાની ભગવદાનંદે લીધી છે, એ બધું કરાવડાવે છે, એનું શું કરવું મારે? અને એટલી વાત સાંભળી એટલે તરત ગુણાતીતાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી પાસે ગયા અને એ સ્વામીના આસને ગયા એટલે તરત ભગવદાનંદ સ્વામીએ આસન પાથરું, ગોદડી પાથરી દીધી. ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામીએ પગે ઠોકર મારી ફગાવી દીધી અને એટલો જ પ્રશ્ન પૂછ્યો કે આ શું માંડીને બેઠા છો બધું, આ કાંઈ શોભે નહીં તમને, તમને એવું લાગે છે કે ગોપાળાનંદ સ્વામી એકલા છે? એમ ક્યારેય જાણતા નહીં કે સ્વામી એકલા છે. ભલે તમે કદાચ અહીંયા વડતાલમાં મોટેરા હો, પણ સ્વામીએ કીધું અક્ષરધામમાં હું મોટો છું, માટે જો તમે કાંઈ ઉન્મત્તાઈ કરી અને આવતીકાલે સભામાં કરશો તો તમને ત્યાં તડકે ઉભો રાખીશ, અક્ષરધામમાં જ્યાં તડકો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન તો અન્યથા કરતું છે, અક્ષરધામમાં તડકો નહીં હોય તો તમારી માટે નવો ગમે એમ કરીને કાઢીશ, પણ તમને તડકે ઉભો રાખીશ. અને સ્વામીના ધારદાર વચનો સાંભળી ભગવદાનંદ સ્વામી હેપતાઈ ગયા અને એમની પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એમણે ક્ષમા માગી અને સ્વામીએ કહ્યું કે કાલની સભામાં કોઈ આગેવાની લેશો નહીં અને મૂંગા રહેજો કાલે. તો બધી બાજુથી બધું ફિટ કરી દીધું સ્વામીએ. આ બધા મેન મેન હતા ને જે પાત્રો, એને સીલ મારી દીધા. અને હવે સ્વામી પછી સભામાં આવે. ભગવદાનંદ સ્વામી કીધું વાંધો નહીં સ્વામી, તમને તારે તમે કયો એમ હું કરીશ. અને બીજે દિવસે સભા થઈ, મહારાજ શ્રી પધાર્યા અને સૌ સંતો પણ હાજર હતા. સભા ખીચોખીચ ભરાયેલી હતી. ઓ આવું કંઈક થાય ને તો એમાં બધા હાજર તરત થઈ જાય, શું થશે શું થશે જાણવા માટે બોલો. અને સભાની ગંભીરતા કંઈક જુદી હતી વાલા ભક્તો, કારણ કે શું થવાનું છે એની રાહમાં બધા બેઠા હતા. સભા કેવું રૂપ લેશે તેનું કોઈને અનુમાન નહોતું. ગોપાળાનંદ સ્વામી વિરુદ્ધ ચળવળ ચાલુ થયો સભામાં. ધીમે 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 પરસ્પર ઓલી કે ચર્ચા ચાલુ થાય ને પછી એમ કરતા કરતા એક સાધુને રહેવાનું નહીં એટલે ઉભા થયા અને મહારાજ શ્રીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ શ્રી ધર્મદેવને દીકરા કેટલા? આવો પ્રશ્ન પૂછ્યો એ સાધુએ. એટલે સાધુનો એ પ્રશ્નમાં બદ ઈરાદો જોઈને ગુણાતીતાનંદ સ્વામીથી રહેવાયું નહીં. ગુણાતીતાનંદ સ્વામી તરત જ ઊભા થયા અને સિંહ ગર્જના કરી, સાધુરામ તમે સત્સંગમાં આવ્યા છો તે કેટલા વર્ષ થયા? એ જુઓ ને, ધોળા થઈ ગયા માથે, તો એ ધર્મદેવને કેટલા દીકરા છે એની તમને ખબર નથી, ધૂળ પડ્યા તમારા આ વર્ષમાં. ગુણાતીતાનંદ સ્વામીથી રહેવાનું નહીં એનું કારણ એ હતું, કારણ એટલું જ હતું કે ધર્મદેવને ત્રણ જ દીકરા હોય તો એમને એવી એમને એવું કહેવાનું હતું કે આ ગોપાળાનંદ સ્વામી ચોથા દીકરા થઈને કેમ પૂજાય છે, મનાય છે, મોટાય હે સ્વીકારે છે. આ ખરાબ ઈરાદો હતો એ પ્રશ્નની અંદર. એટલે ગુણાતીતાનંદ સ્વામીથી રહેવાનું નહીં. અને સ્વામીની વાણી ગજબની પ્રવાહની જેમ વહેતી રહી. સ્વામીએ પ્રતાપી વેણે કહ્યું, આ શું માંડીને બેઠા છો, મોટા પુરુષનો દ્રોહ તમને ભારે પડશે, મહારાજ પણ તમને માફ નહીં કરે, એ હજુ તો ધર્મામૃતના કરનારા અહીંયા બેઠા છે અને શ્રીજી મહારાજના મુંડેલા સાધુ પણ આ બધા બેઠા છે. ગુણાત્યાનંદ સ્વામી આ વાત કરે છે, છેમ છતાંય તમે ધર્મામૃતની આજ્ઞા લોપો છો, તમને શરમ આવી જોઈએ. આમ વાત કરતા કરતા સિંહ જેમ મોઢું ફેરવે ને એમ સ્વામીએ મોઢું ફેરવી રઘુવીરજી મહારાજ સામે જોયું અને કહ્યું કે બાપજી, તમે તો ધર્મના આચાર્ય છો, ધર્મની રક્ષા માટે મહારાજે તમારી નિમણૂતી કરી છે, તમે શુદ્ધ ધર્મ પ્રવર્તાવો, તમે ન વર્તાવો તો ખોટ તમે ને, અને અમે ન વર્તીએ તો ખોટ અમને. અને સ્વામીના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વચનોથી પૂરી સભામાં સન્નાટો છવાઈ ગયો. કોઈ કાંઈ બોલે ચાલે નહીં, કાંઈ નહીં. સ્વામી આવી બધી વાતો કરે છે અને સભા સાવ સુનમુન બેઠી હતી. અને એમ કરતા કરતા સભાને પૂરી કરી અને બધા પોતપોતાના આસને ગયા અને સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના આસને આવી અને સ્વામીને ભેટી પડ્યા. અને ગુણાત્યાનંદ સ્વામી ખાલી મર્મમાં એટલું જ બોલ્યા કે સ્વામી, મહારાજના પ્રતાપે વાદળા બધા વિખાઈ ગયા છે, હવે કોઈ પ્રકારની ચિંતા નથી. અને દીર ગંભીર ગોપાળાનંદ સ્વામી ગુણાત્યાનંદ સ્વામીને મળતાની સાથે જ સ્વામીના આંખમાં જળજળી આવી ગયા. વિચાર કરો, આવા મોટા પુરુષને આંખમાં આંસુ આવી જાય. જગત કેવું છે એમાંથી આપણને ખ્યાલ આવે, કોઈ પ્રકારની સારપ એમાં છે નહીં. જેટલા મોટા એટલી વાત આપણને મળશે, પણ આપણું જીવન આપણે કેવી રીતે જીવવું એ આપણા હાથની વાત છે. આ પ્રસંગથી વાલભ ભક્તો આપણને જણાય છે કે સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે કેટલું હેત હતું. એમની ઉપર કંઈક લાંછન લાગે, કોઈ કંઈક દોષ નાખે તો એ સ્વામીથી જોવાતું નહોતું. અને જૂનાગઢથી પધારી અને આ બધું કરી અને સ્વામીને કામ કર્યું. સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી પણ ગુણાત્યાનંદ સ્વામીનો ખૂબ રાજીપો મેળવેલો હતો. બાલમુકુંદ સ્વામી જન્મ તેમનો મોસાળ કાલેજ ગામમાં અને લુહાણ જ્ઞાતિમાં થયો હતો અને એમનું પૂર્વાશ્રમનું નામ ગોવર્ધનદાસ હતું. વિક્રમ સંવત 1907 સાલમાં ગુણાત્યાનંદ સ્વામી પાર્ષદ ગોવર્ધન ભગતને લઈને વડતાલ પધાર્યા હતા. એ જ વખતે અમદાવાદથી મહાનુભાવાનંદજીના શિષ્ય નિર્ગુણદાસજી સ્વામી પણ પધાર્યા હતા. અને ગુણાત્યાનંદ સ્વામી આ બંનેને લઈને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને બંનેએ આ ભગત પાર્ષદે અને નિર્ગુણદાસ સ્વામીએ દંડવટ કર્યા અને સ્વામીએ ચમત્કારી લાકડી જે ગોપાળાનંદ સ્વામી પાસે હતી એ બંનેના ખભા ઉપર મૂકી કહ્યું, આ બે તો સારાએ સત્સંગની ધોસરી ઉપાડે એવા છે. અક્ષરધામથી ખુદ શ્રીજી મહારાજે આ મુક્તોને મોકલેલા છે. ભગવાનના અંતર ધ્યાન થયા પછી જ્યારે બે દેશ સાચવવાની જવાબદારી અમને સોંપી અને અમારા ધામમાં ગયા પછી આ બંને સત્સંગને સાચવશે. આવી વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામી કરે છે, બહુ સરસ વાત કરે છે. ગોપાળાનંદજી બોલિયા અમે જઈશું અક્ષરધામ, ગોપાળાનંદજી બોલિયા અમે જઈશું અક્ષરધામ, આ બંને મુક્તો સાચવશે સત્સંગમાં દેશના કામ, બંને મુક્તો સાચવશે સત્સંગમાં દેશના કામ, આટલું કહી અને ગોપાળાનંદ સ્વામીએ કીધું કે આ બાલમુકુંદાસજી સ્વામીની આવરદા ટૂંકી છે, ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને એમની આવરદા 85 વર્ષ સુધી લંબાવી દીધી હો. બાલમુકુંદ સ્વામીની પણ આવરદા ટૂંકી હતી ગુણાતાન સ્વામીની જેમ, અને ગોપાળાનંદ સ્વામી રાજી થયા અને આવરદા લાંબી કરી. અને પછી સ્વામી ગુણાતાન સ્વામીને કહે છે,
ગોવર્ધન ભક્તની આવરદા ટૂંકી માથે 85 કરી, ગોવર્ધન વર્ષ પાર્ષદ રાખી પછી દેજો મહાદીક્ષા ધરી,
ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થઈ. ગુણાતાન સ્વામી કે સ્વામી વાંધો નહીં, તમે કહો એમ કરશું. અને 2 વર્ષ ગોવર્ધન ભગતને પાર્ષદ રાખ્યા હતા, ત્યાર પછી એમને દીક્ષા અપાવી. અને જ્યારે વિક્રમ સંવત 1908માં ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા અને ત્યાર પછી 1909માં વડતાલમાં શ્રી રઘુવીરજી મહારાજ પાસે બાલમુકુંદ સ્વામી નામ રાખી અને ગોવર્ધન ભગતને દીક્ષા આપી. અને ગુણાતીતાનંદ સ્વામી પછી એમ કહે છે,
ગુણાતીત એવું બોલ્યા હવે કરો સંસ્કૃત અભ્યાસ, કેમ પડવો મને રાખજો તમારી પાસ, ઓ ગુરુથી જુદા કેમ પડવો મને રાખજો તમારી પાસ,
ખૂબ હેત હતું એટલે એમનાથી દૂર થવું એમને પસંદ નહોતું. જેમ વાછરડા ને ગાય થી દૂર જવું પડે ગમે નહીં, એમ સ્વામીને પણ ગુણાતીતાનંદ સ્વામી થી જુદું પડવું એ ગમતું નહોતું. એટલે બાલમુકુંદ સ્વામી ગોપાળ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામી રેડી પડ્યા. સ્વામી પાસે આવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, તમે કેમ સંકોચ આવો છો મને વાત કરો. ત્યારે સ્વામીએ કહ્યું કે મને ભણવા કરતા તમારી સાથે રહેવાનો વધારે આનંદ થશે. મોટા પુરુષોની છત્ર છાયામાં રહેવું ને એક મોટો લાહવો છે. મોટા પુરુષો જ્યાં સુધી આપણી નજર સમક્ષ છે, જ્યાં સુધી આપણે એમની નિશ્રામાં રહીએ છીએ, ત્યાં સુધી વાલા ભક્તો આપણા જે વર્ષો જાય છે એ વર્ષો આપણે કદાચ પછી જ્યારે સંભાળવા બેસું ને કે કેટલું સુખ આવતું હતું અને કેટલો આનંદ આપણે માણતા હતા એ યાદ કરીને પછી ખાલી રોવાનું જ થાય હો, બીજું કાંઈ નહીં રહે પછી. એટલે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ને જ્યાં સુધી આપણા આપણને મળેલા જે મોટા પુરુષ એ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી બને એટલો સમય મોટા પુરુષોની સાથે આપણે રહીએ અને એમની સેવા કરી લઈએ. બાલમુકુંદ સ્વામીને ખૂબ હેત હતું એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે અમારે તમારાથી દૂર થવું નથી, અમને એમાં જ આનંદ છે કે અમે તમારી સાથે રહીએ. અને ગુણાતીતાનંદ સ્વામી આ સંતને પોતાની પાસે રાખી પોતાનું જ્ઞાન અને ઐશ્વર્યનો વારસો સોંપવા માંગતા હતા. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું, આ સંત વડતાલ દેશને સાચવશે. અને ગુણાતીતાનંદ સ્વામીને ખ્યાલ હતો કે સત્સંગ પ્રવર્તન કરવા માટે મુક્તને મહારાજ અક્ષરધામમાંથી મોકલા છે. અને આપણે પણ વાલા ભક્તો એ જ બાલમુકુંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પછી બાલમુકુંદ સ્વામી, એ જ પરંપરાના સંતો આજે આપણને દર્શન દે છે. એમના શિષ્ય પુરાણી મહારાજ હરિસ્વરૂપદાસજી સ્વામી, એમના શિષ્ય મારા તમારા દાદા ગુરુ એવા હરિજીવનદાસજી સ્વામી, અને આપણા ગુરુ ત્યાર પછી. હજુ કાંઈ લાંબુ થયું નથી, 5 પેઢી ખાલી, આપણે 6ઠા જી કામ થઈ જાય એમ છે. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થઈ હતી અને એ જ વાત ગુણાત્યાનંદ સ્વામીને પણ યાદ હતી કે આ બાલમુકુંદ સ્વામીને તો મહારાજ અક્ષરધામમાંથી મોકલા છે. એટલે સ્વામી જાણતા હતા કે વિદ્યા કરતા આમને બ્રહ્મ વિદ્યા ભણાવી એ શ્રેષ્ઠ છે અને સ્વામી આ સંતને પોતાની પાસે રાખવા માંગતા હતા, છતાં બ્રહ્મ વિદ્યાના રક્ષણ માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે, ભણવું જરૂરી હતું. ત્યારે સ્વામીએ બાલમુકુંદાસજી સ્વામીને કહ્યું કે તમને કાયમ અમારી સાથે જ રાખવા છે. બ્રહ્મ વિદ્યા ભણાવીશું. ગુણાત્યાનંદ સ્વામીએ શું કર્યું પછી? હે બ્રહ્મ વિદ્યા ભણાવીશું, સોપ્યા ચિંત્યાનંદ પાસ, કથા વાર્તામાં કુશળ થયા કરશે સત્સંગમાં ઉજાસ. સ્વામી અચિંત્યાનંદ વર્ણીર પાસે બાલમુકુંદાસજી સ્વામીને સોંપ્યા ને તમે અહીંયા સાથે રાખીને એમને અભ્યાસ કરાવો. સ્વામીએ સંસ્કૃતનો ખૂબ સારો એવો અભ્યાસ કર્યો. ટૂંક સમયમાં કુશાગ્ર બુદ્ધિથી સ્વામીએ અભ્યાસ પૂર્ણ કરી અને ગુણાત્યાનંદ સ્વામી પાસે વાસુદેવ મહાત્મ્યની કથા સૌ પ્રથમ કરી અને એ કથા કરી સ્વામીના મુખેથી સાંભળીને સંતો ખૂબ રાજી થયા અને સ્વામીને થયું કે મેં આજે જૂનાગઢને કથા વાર્તાનો અખાડો બનાવ્યો છે, એ વારસો આ સાધુ સાચવશે. સ્વામીએ બાલમુકુંદાસજી સ્વામીને હૃદયના ખૂબ આશીર્વાદ આપ્યા અને ભણાવવાનો સંકલ્પ પૂરો કર્યો. અને બાલમુકુંદાસજી સ્વામી પણ કહે છે, સ્વામી હવે મારો પણ ભણવાનો સંકલ્પ પૂરો થયો છે. સ્વામી હવે તમે અમને તમારી પાસે રાખો, તમારી સેવામાં રાખો. બાલમુકુંદાસજી સ્વામીએ વિનંતી કરી એટલે ગુણાત્યાનંદ સ્વામીએ પોતાનો જે વારસો હતો, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે કાંઈ પણ એકાંતિકપણાની વાતો હોય એ વાતો ગુણાત્યાનંદ સ્વામી પોતાની પાસે રાખી રાખીને બાલમુકુંદ સ્વામીને દેતા હતા અને સ્વામી ખૂબ સારી રીતે એ વારસાનું જતન કરી રહ્યા હતા. આવી રીતે વાલા ભક્તો ગુણાત્યાનંદ સ્વામીનું મન બાલમુકુંદાસજી સ્વામી ઉપર ઠર્યું હતું. મહાપુરુષોને એવા જ વ્યક્તિ ઉપર હૃદય ઠરે એ ગમે કે જે એમના વારસાને સાચવે, જે એના સદગુણો કેળવે શીખી શીખીને. માટે વાલા ભક્તો મહાપુરુષોને આપણી ઉપર હેત ત્યારે જ થશે જ્યારે આપણે એવા સદગુણી બનીશું, એવા ગુણ આપણે સત્સંગમાં રહીને શીખીએ. બીજી વાતો આવતીકાલે સાંભળશું, અત્યારે કથાનો સમય પૂરો થયો.